સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. ગઢડા મધ્ય પ્રકરણ વચનામૃત 35મું. જારની ખાણનું કલ્યાણને અર્થે ચાર વાનાનું. સંવત 1880ના ભાદરવા સુધી એકાદશીને દિવસ રાત્રિ પાછલી 6 ઘડી રહી ત્યારે શ્રીજી મહારાજ સૂતા ઉઠીને શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં જારની ખાણ ઉપર ડોલ્યો ઢળાવીને વિરાજમાન થયા હતા ને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી પછેડી ઓઢી હતી ને શ્યામ છેડાની ધોતલી મસ્તકે બાંધી હતી. પછી પરમંશ તથા હરિભક્તને તેડાવીને તે પ્રત્યે બોલ્યા, જે આજ તો અમને નિંદ્રા બહુ આવી, તે ઘણું ઉઠવાનું કર્યું પણ ઉઠાય નહીં, ને તે નિંદ્રામાં અમે વિચાર ઘણો કર્યો છે, ને તે વિચાર કરીને જે નિર્ધાર કર્યો છે તે કહું છું, જે હું રામાનંદ સ્વામી પાસે આવ્યા મોર પણ આત્માને સાક્ષાત દેખતો ને હમણે પણ દેખું છું. તે આત્મા સૂર્યના જેવા પ્રકાશયુક્ત છે ને આ મારી સર્વે ઇન્દ્રિયોની ક્રિયાને વિશે મને આત્માનું ક્ષણ માત્ર પણ વિસ્મરણ થતું નથી, પણ એ આત્મદર્શન થવું બહુ કઠણ છે. એવું આત્મદર્શન તો પૂર્વના ઘણા જન્મના સત્સંસ્કાર વાળો કોઈક વિરલો હોય તેને થાય છે, અને બીજો તો એ આત્માનો વિચાર 100 વર્ષ પર્યંત કરે તો પણ આત્માનું દર્શન થાય નહીં. એ તો ક્યારે થાય? તો જ્યારે શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિનું ધ્યાન કરે ત્યારે એ આત્માને દેખવો એ કંઈ કઠણ નથી. અને ભગવાનના ધ્યાન વિના કેવળ આત્માના વિચારે કરીને આત્મા જણાય છે કે દેખાય છે એવી તો આશા કોઈને રાખવી નહીં. અને ભગવાનની ઉપાસના કરવી ને ભગવાનના ચરિત્ર ગાવવા સાંભળવા ને ભગવાનનું નામ સ્મરણ કરવું ને પોતપોતાના ધર્મમાં રહેવું, એવી રીતે પોતાના જીવનું કલ્યાણ થવું તે કંઈ કઠણ નથી. એ તો જેમ વાણમાં બેસીને સમુદ્રને તરવો એવો સુગમ માર્ગ છે. અને આત્મદર્શને કરીને કલ્યાણ કરવું તે તો જેમ તુંબડા બાંધીને સમુદ્ર તરવો એવો કઠણ માર્ગ છે. અને અમે જે આત્મજ્ઞાનની વાર્તા કરીએ છીએ તેમાં તો એટલું જ પ્રયોજન છે, જે જો પોતાના આત્માને દેહથી જુદો માને તો દેહને વિશે પ્રીતિ ન રહે તથા દેહના સંબંધીને વિશે હેત ન રહે તથા ભગવાનની ભક્તિને વિશે કોઈ વિઘ્ન ન થાય, એટલું જ પ્રયોજન છે. પણ કેવળ એણે કરીને જ કલ્યાણ થાય એમ તો માનવું નહીં. અને વળી જગતમાં એમ વાર્તા છે, જે મન હોય ચંગા તો કથરોઠમાં ગંગા, એ વાર્તા ખોટી છે. એ તો ગમે તેવો સમાધિનિષ્ઠ હોય અથવા વિચારવાન હોય ને તે પણ જો સ્ત્રીઓના પ્રસંગમાં રહેવા માંડે તો એનો ધર્મ કોઈ રીતે રહે જ નહીં. અને ગમે તેવી ધર્મવાળી સ્ત્રી હોય ને તેને જો પુરુષનો સહવાસ થાય તો એનો પણ ધર્મ રહે જ નહીં. અને એવી રીતે સ્ત્રી પુરુષને પરસ્પર સહવાસ થાય ને એનો ધર્મ રહે એવી તો આશા રાખવી નહીં. તે આ વાર્તા તે એમ જ છે, પણ એમાં કાંઈ સંશય રાખવો નહીં. તે માટે ધર્મમાં તો ક્યારે રહેવાય? તો પરમંશ હોય તથા બ્રહ્મચારી હોય ને તે જો પોતાના બ્રહ્મચર્ય આદિક નિયમ કહ્યા છે તેમાં રહે તો એને ધર્મમાં રહેવાય. અને સ્ત્રી હોય ને તે પણ જો પોતપોતાના નિયમ કહ્યા છે તેમાં વર્તે તો તેણે ધર્મમાં રહેવાય. અને બીજા જે સત્સંગી ગ્રહસ્થ હોય તે પણ જો પોતપોતાના નિયમ કહ્યા છે તેમાં રહે ને યુવા અવસ્થાવાળી જે પોતાની માં બેન ને દીકરી તે ભેળે પણ એકાંતમાં ન બેસે ને તેની સામે પણ દ્રષ્ટિ માંડીને ન જુએ તો એણે ધર્મમાં રહેવાય. એવી રીતે ધર્મમાં રહેવું તથા ભગવાનના સ્વરૂપની ઉપાસના કરવી તથા ભગવાનના અવતાર ચરિત્રનું શ્રવણ કીર્તન કરવું તથા ભગવાનનું નામ સ્મરણ કરવું એ ચાર વાના જ જીવના અતિશય કલ્યાણને અર્થે છે. અને આ તમે સર્વે છો તે મને ભગવાન જાણો છો. તે અમે જ્યાં જ્યાં ઉત્સવ સમયા કર્યા હોય ને જે ઠેકાણે પરમહંસ બ્રહ્મચારી તથા હરિભક્ત સત્સંગી ભાઈ ભાઈ સર્વે ભેગા થયા હોય ને અમે કીર્તન ગૌરાવ્યા હોય ને વાર્તા કરી હોય ને અમારી પૂજા થઈ હોય એ આદિક જે અમારા ચરિત્ર લીલા તેને કહેવાને સાંભળવા ને તેનું મનમાં ચિંતવન કરવું અને જેને એનું ચિંતવન અંતકાળે જો થઈ આવ્યું હોય તો તેનો જીવ ભગવાનના ધામને જરૂર પામે માટે એવા જે અમારા એ સર્વે ચરિત્ર ક્રિયા તથા નામ સ્મરણ તે કલ્યાણકારી છે. અને આવી રીતે અમે સ્વરૂપાનંદ સ્વામીને વાર્તા કરી હતી. તે વાર્તાને ધારી ત્યારે દેહમાં જે મંદવાળનું ઘણું દુઃખ હતું તે સર્વે નિવૃત્તિ પામી ગયું ને પરમ શાંતિ થઈ. પણ એ ઘણા આત્માને દેખતા હતા તોય પણ તેણે કરીને કંઈ સિદ્ધિ થઈ નહીં. અને વળી પરોક્ષ જે શ્રી કૃષ્ણ રામચંદ્ર આદિ ભગવાનના અવતાર તેમના જે ચરિત્ર તે જ્યાં જ્યાં કહ્યા હોય તેને પણ સાંભળવાને ગાવવા અને એ ચાર વાનાની દ્રઢતા થાય તેને અર્થે અમે શ્રીમદ ભાગવત આદિ 8 ગ્રંથનું અતિશય પ્રતિપાદન કર્યું છે. માટે એ ગ્રંથને સાંભળવાને ભણવા ને એ ચાર વાનાની જ વાર્તા કરવી અને વળી ભગવાનની મૂર્તિની ઉપાસના ને ભગવાનના ચરિત્ર ને ભગવાનનું નામ સ્મરણ એ ત્રણ વાના વિના કેવળ ધર્મે કરીને કલ્યાણ થવું તે તો તુંબડા બાંધીને સમુદ્ર તરવો તેવું કઠણ છે. અને ભગવાનની મૂર્તિનો આશ્રય હોય ને ભગવાનના ચરિત્રને ગાતો સાંભળતો હોય ને ભગવાનનું નામ સ્મરણ કરતો હોય ને જો તેમાં ધર્મ ન હોય તો તે માથે પાણો લઈને સમુદ્ર તરવાની ઈચ્છે એવો જાણવો ને તેને ચંડાળ જેવો જાણવો. માટે એ ચાર વાનાએ કરીને જ જીવનું કલ્યાણ જરૂર થાય છે. પણ એ વિના બીજું કોઈ એવું સાધન નથી જેણે કરીને કલ્યાણ થાય. અને મુક્તાનંદ સ્વામી આદિ સાધુના જે કાવ્ય કીર્તન તે ગાવાને સાંભળવા તથા ભગવાનના અવતાર ચરિત્રયુક્ત એવા કાવ્ય કીર્તન બીજા કવિના હોય તો તેને પણ ગાવાને સાંભળવા. પણ કબીર ને અખાના જે કાવ્ય કીર્તન હોય તથા એ જેવા જેના કાવ્ય કીર્તન હોય તેને ગાવા નહીં ને સાંભળવા પણ નહીં. અને તમારે સર્વેને મારે વિશે વિશ્વાસ છે ને હું તમને જેવી તેવી અવળી વાતે ચડાવી દઉં તો જેમ સર્વેને કૂવામાં નાખીને ઉપરથી પાણાની શીલા ઢાંકે ત્યારે તેને નીકળવાની આશા જ નહીં, તેમ તમે પણ મારા વચનને વિશ્વાસે કરીને અવળે માર્ગે ચઢી જાઓ તો એમાં મારું શું સારું થાય. માટે આ વાર્તા તમારા કલ્યાણની છે તે મેં તમને હેતે કરીને કહી છે. તે સારું તમો સર્વે હવે આવી જ રીતે સમજીને દ્રઢપણે વર્તજો. એમ કહીને પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે જો તમે સર્વે આ અમે વાર્તા કરી એવી રીતે વર્તવાનો નિશ્ચય કર્યો હોય તો એક એક આવીને મારે પગે અડીને સમ ખાવો ને એવી પ્રતિજ્ઞા કરો જે અમારે દ્રઢપણે એમ જ વર્તવું છે. પછી સર્વે પરમસ તથા સત્સંગી રાજી થકા ઉઠીને શ્રીજી મહારાજના ચરણ કમળનો સ્પર્શ કરીને નમસ્કાર કરીને પાછા બેઠા. પછી સર્વે બાઈઓને પણ એવી રીતે કહ્યું ત્યારે બાઈઓએ પણ છેટે ઊભી રહીને એમ વર્તવાનો નિશ્ચય કરીને સમ ખાતા. પછી શ્રીજી મહારાજ પ્રસન્ન થતા પોતાને ઉતારે પધાર્યા. ઇતિ વચનામૃતમ ગઢડા મધ્ય પ્રકરણનું 35મું થયું.